ग्वालियर, ग्वालियर नाम प्रथम क्यारे सांभळ्युं ते तो याद नथी, पण मारा मन में ते दृढ़ीभूत थयेलू ग्वालियर घराना लीधे अने प्रतिवर्ष योजाता तानसेन समारोह ने लीधे। काका साहेबे गंगा माटे कह्युं छे ने के गंगाए बीजू कशु न कर्युं होत तो पण भीष्मने जन्म आपवाथी ज ते आर्य जातिनी माता तरीके पूजाती होत, एवं ज ग्वालियर विषे कही शकाय। ग्वालियरे सिंधिया शासकों, प्रतिहारों अने कछवाहा राजवंश न आप्या होत तो पण मानसिंह तोमर, मिया तानसेन अने बैजू बावरा ने लीधे ते आजे पण प्रसिद्ध होत। आ एक नगर एवं छे जे राजपूत, मराठा अने मुगल स्थापत्य अने इतिहासनु संघर्ष स्थल छे, संगम स्थल छे। ग्वालियर जोवानी इच्छा अचानक ज फलीभूत थई। दिल्ली ट्रेनिंग में वच्चे मळेली बे दिवसनी रजा में ग्वालियर ओरछानी यात्रा थई गई। दिल्ली थी रात्रे निकळ्यो तो ग्वालियर जवा, ने रस्ता में ज निर्णय बदल्यो। ओरछा जवानी प्रबल इच्छा ग्वालियर पर हावी थई गई अने ओरछा खेंचाई गयो। वहली सवार थी बपोर सुधी में तो ओरछानी यात्रा पूरी थई गई। ओरछानी बेतवा नदी, महलों अने मंदिरों पाश में छूटव मुश्किल हतुं, छता ग्वालियर बोलावतुं हतुं। ओरछा ने मनना नेपथ्य में जाळवी राखी ग्वालियर ने मनना मंच पर रमवा देवानो निर्णय कर्यो अने बपोरे ग्वालियर उतर्यो। ज्यांसे थी ग्वालियर नजीक आवता ज ट्रेन में थी ज ग्वालियर नो किल्लो देखायो, प्रोन्नत एक सीधी पीठ पर उभेलो। पहाड़ी शिलाना बदामी पीड़ा रंग साथे भली जती किल्लानी पीड़ी दीवाल, बुरजो, कांगराओ, चौकीओ, छत्रियो, जरुखाओ नजीक आवता देखाया। किल्लो दूर थी ज बोलावतो हतो। कहे छे के आठमी सदी में सरदार सूरजसेन ने कोई भयंकर रोग लागू पड़ो अने अहीं ग्वालिया साधुए तेनो रोग मटाड़ो। ग्वालिया साधुना आदर में सूरजसेने अहीं एक गाम वसाव्यो, नाम राख्यू ग्वालियर। ए पछी तो एक पछी एक अनेक शासकों आव्या, प्रतिहार, कछवाह, तोमर, राजपूत थी मांडीने मराठा, पेशवा, सिंधिया शासकों सुधी। ऊंची एक पहाड़ी पर बांधेला किल्ला में मंदिरों, महलों, स्मारकों, स्थापत्यों बंधाता गया। नगर विकसतु रह्यों, स्थापत्यों, स्मारकों स्थूल नगर तो त्याज रह्यों, पण राजा मानसिंह तोमर द्वारा संवर्धित व्रजभाषाना ध्रुपदों, तानसेनना सूरो अने ग्वालियर घरानानी गायकी स्थलकालना सीमाड़ा ओळंगी दूर सुधी पहुंची। ग्वालियर आकाशवाणीना स्टेशन डायरेक्टर कसानाजी ने अगाउथी ज वात करी राखी हती। एमणे तो मेहमान गति में रेलवे स्टेशने गाड़ी मोकली, आकाशवाणी पहुंचो। शनिवारनी रजा में आकाशवाणीनुं स्टेशन धमधमतुं हतुं, पोते हाजर हता। कसानाजी थोड़ो समय वडोदरा आकाशवाणी में हता, तेथी तेमनी साथे गुजरातनी अने जूना साथीओनी वात करी। एक गुर्जर मुस्लिम सज्जन गुजरात पर फिदा हता। काश्मीरनी आतंकित लोहियाळ अशांति वच्चे गुजराते तेमने शांति आपी हती। बपोरना त्रणेक तो थया हता, रातना अंधारा उतरे ते पहला जोवाय तेटलू जोई लेवुं हतुं। तेमणे ग्वालियरना भोमिया अने ग्वालियरनी छठ्ठीना जाणतल एवा सीनियर एनाउंसर श्याम सरीन ने मारी साथे मोकल्या। श्याम सरीन साहित्य इतिहासना शौखीन अने भावुक। जीपमां बैठा त्यां ज तेमनी रनिंग कॉमेंट्री शरू। ग्वालियर एक नहीं पण त्रण शहेरनुं संकुल छे, ग्वालियर मोरेना अने लश्कर किल्लो बोलावतो हतो। किल्ला पर जता पहला मने कहे अहीं बिरलाए कोणार्क सूर्य मंदिर परथी प्रेरणा लईने बंधावेल विवस्वान सूर्य मंदिरना आपणे पहला दर्शन करीए। અને આમે સૌથી પહેલાં દર્શન સૂર્યનારાયણના જ હોય ને। મોરેનામાં લાલ પથ્થરનું સૂર્ય મંદિરનું એક નાનકડું ઘાટીલું કોણાર્ક શૈલીનું રથ પીઠિકા ધરાવતું મંદિર, પણ કોણાર્કની ભવ્યતા અને એની સૂક્ષ્મતા અન્યત્ર થોડી ઉતરી શકે। એ મંદિર તો એક મિનિએચર જેવું જ હતું। ચાલતી જીપે જે જે સરકારી સંસ્થાઓ, શિક્ષણ સંસ્થાઓ અને સિંધિયાના સ્મારકો આવતા જાય તે શ્યામ બતાવતા જાય। ભગવાન વિવસ્વાન પછી દર્શન અર્ઘ્યનો બીજો અધિકાર હતો સુર સમ્રાટ તાનસેનનો। આ બધો ક્રમ શ્યામે જ નક્કી કરેલો। પહોંચ્યા સુર સમ્રાટ તાનસેનની સમાધિ પર। કેવી સામાન્ય કબર! અને જ્યારે તેની બાજુમાં જ અફઘાન રાજવંશી સૂફી સંત મોહમ્મદ ગૌસનો મકબરો, નાનું પણ ગુંબજો કલાત્મક જાળીઓથી ખચિત અને આજેય પૂજાતો। થયું, કવિ હોવું એ પૂરતું નથી, તમારે ગાદીપતિ સંત મહંત ઓલિયા ફકીર હોવું જોઈએ, તમારા નામે કંઈ પરચાઓ ચડેલા હોવા જોઈએ, તો જ તમે પૂજાવ અને તમારી સમાધિ પૂજાય। દિલ્હીમાં પણ ખ્વાજા નિઝામુદ્દીન ઓલિયાની દરગાહને દર્શને ગયો ત્યારે તેની રોનક, ભવ્યતા અને એ જ પ્રાંગણમાં તેમના શિષ્ય હિન્દુસ્તાનના મોટા ગજાના કવિ સંશોધક અમીર ખુસરોની દરગાહની સાદગી અને તેની પાસેની જ ગલીમાં આવેલી ઉર્દૂના ખ્યાતનામ શાયર મિર્ઝા ગાલિબની લગભગ ઉપેક્ષિત કબર જોતા ગાલિબે પોતાના વિશે લખેલો શેર યાદ આવી ગયો। તુજે હમ વલી સમજતે જો નવાદા ખાર હોતા। તાનસેન નજીકના બેહટ ગામમાં પાંડે પરિવારમાં જન્મ્યો। એ હરિદાસનો શિષ્ય હતો તેમ કહેવાય છે। તો કોઈ ગ્રંથમાં તેણે ગ્વાલિયરના રાજા માનસિંહ તોમર પાસેથી ધ્રુપદની તાલીમ લીધેલી એમ પણ કોઈ લખે છે। ખેર, તાનસેનની કબર ભલે નાનકડી હોય, અહીં દર વર્ષે તાનસેન સમારોહ યોજાય છે ત્યારે દેશના અનેક નામી સંગીતકારો અહીં તેને આદરથી સ્વરાંજલિ આપે છે। જ્યારે મોહમ્મદ ગૌસનું નામ તેના અનુયાયીઓ સિવાય ભાગ્યે જ કોઈ જાણતું હશે। જ્યારે આટલો સમય ગયા પછી તાનસેનના નામથી કોણ અજાણ હશે। કહે છે કે એક આંબલીનું અહીં વૃક્ષ હતું, તેના પાન ચાવવાથી કંઠ સુધરતો, કેળવાતો, કેમ ન કેળવાય। કબરમાં મૂળ ફેલાવી તાનસેનનું સત્વ પીને એ આંબલી ઉછરી હશે। તાનસેનનું મૃત્યુ અહીં નહીં, બીજે થયું હતું, કોઈ કહે છે લાહોરમાં। અકબરની ઈચ્છાથી તેમને અહીં તેમના પ્રિય નગર ગ્વાલિયરમાં દફનાવવામાં આવ્યા હતા। તાનસેને હિન્દુ ધર્મ છોડી મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હતો એમ કોઈ કહે છે, તો કોઈ કહે છે કે નહોતો કર્યો। તેની અને તેના ગુરુભાઈ બૈજુ બાવરાની સંગીત સ્પર્ધા, તેના ગુરુઓ, આ બધું 400 વર્ષ પહેલાંનું જ છે, પણ છતાં તેમાં અનેક વાયકાઓ, કિંવદંતીઓ, કથાઓ અને એની સાથે ઇતિહાસ શેળભેળ થઈ ગયો છે। ભવિષ્યમાં કોઈ સંશોધક બધા પુરાવા સાથે કશુંક જુદું જ સિદ્ધ કરે તો પણ આપણું રંગદર્શી જનમાનસ તો એ વાયકાઓને જ સાચી માનશે। આજે તાનસેન તો નથી, પણ તેના વંશજોના બે ઘરાના રબાબિયા અને સેનિયા આજેય પ્રચલિત છે. તેણે રચેલા અદ્ભુત રાગ દરબારી કારડા, મિયાં મલ્હાર કે મિયાં કી તોડીમાં હું તાનસેનને પામું છું. નમતા પહોરના હળવા પરછાયાનો નરમ હાથ છે મિયાં તાનસેનની કબર પર. ફરી નમન કર્યું. અકબર ધારત તો તેને દિલ્હીમાં કે સિકરીમાં દફનાવી શકત, પણ અકબરે તેના પ્રિય મિત્રનું વતનનું ઋણ ચૂકવ્યું. અહીં ગ્વાલિયરમાં સંગીત શીખ્યા પછી રીવા નરેશ રામચંદ્રના દરબારમાં તાનસેન રાજગાયક બન્યો. ત્યાંથી અકબરની નજર પડી અને અકબરના દરબારમાં નવરત્નોમાં સ્થાન પામ્યો અને અંતે ગ્વાલિયરની સુરીલી માટી ગ્વાલિયરમાં ભળી ગઈ. હવે અહીંથી કિલ્લા પર જવાનું હતું. ચાલતા જ જવાનું હોત તો કિલ્લો નજીક જ હતો. વાહનમાં જવા માટે ગ્વાલિયરની પ્રદક્ષિણા ફરવી પડે. કિલ્લાની નજીક જ ગ્વાલિયરનો લશ્કર તરીકે ઓળખાતો વિસ્તાર. મરાઠા કાળમાં અહીં મરાઠા અમલદારો સેનાપતિઓ રહેતા. અહીં મહારાષ્ટ્રીયન સંસ્કૃતિની છાપ સ્પષ્ટ દેખાય. દુકાન, ઘરોના પાટિયા, લોકોના ચહેરા, પહેરવેશ, લાગે કે મહારાષ્ટ્રમાં આવી ગયા કે શું. ગણેશોત્સવનો છેલ્લો દિવસ હતો તેથી આખું લશ્કર ગામ હેલે ચડ્યું હતું. કિલ્લાના રસ્તે જતા જ એક નેરોગેજ લાઈન આવી. હાઈવે તમને કોઈ જાણીતા સ્થળે લઈ જાય ને કેડી અપરિચિત પ્રદેશમાં. એમ નેરોગેજ લાઈન પણ તમને અજાણ્યા પ્રદેશમાં લઈ જાય. આ લાઈન શિવપુરીની હતી. જીપ ગ્વાલિયરના કિલ્લાની ટેકરી ચડી રહી હતી અને મન શિવપુરીના જંગલો મહેલોમાં પહોંચી ગયું હતું. ચઢાણ શરૂ થયું ને જીપનો અવાજ વધુ અને ગતિ ઓછી થતી ગઈ. રસ્તામાં જ પર્વતમાંથી કોતરેલી વિશાળ જૈન પ્રતિમાઓ, ગુફાઓ જોઈ. ઢાળવાળો રસ્તો અને સમયનો અભાવ તેથી જીપ ઊભી રાખીને રોકાઈને નિરાતે જોવાય તેવું હતું નહીં. તેથી દૂરથી જ એ જીન પ્રતિમાઓની ઝાંખી કરી દર્શન કરી લીધા. જીપ સપાટ પ્રદેશ પર આવીને ઊભી 80 ખંભોની વાવડી પાસે. આપણે ગુજરાતની અડાલજની કે રાણકી વાવ જોઈ હોય એટલે એ વાવ નજરમાં ન આવે. ગ્વાલિયરનો કિલ્લો ગોપાચલ પર્વત પર, પર્વતની જાણે સ્લાઇસ કાપી ઉપરથી સપાટ બનાવ્યો હોય તેવો સમતલ પ્રદેશ. 2 કિલોમીટર લાંબો અને 1.5 કિલોમીટર પહોળો. અને અહીં જ કિલ્લો, મહેલો, વાવો, મંદિરો, ગુરુદ્વારા અને સિંધિયા સ્કૂલ. જીપ જ્યાં ઊભી રહી ત્યાં જ સામે હતો રાજા માનસિંહ તોમરનો મહેલ અને મ્યુઝિયમ. સમય પૂરો થઈ ગયો હતો તેથી મ્યુઝિયમ બંધ થવાની તૈયારી હતી. આમેય જોવું ન હતું. સજાવેલા સાચવેલા મ્યુઝિયમ કરતા ખંડેરોમાં વધુ જાન હોય છે, કારણ મ્યુઝિયમની વસ્તુઓ સુંદર કિંમતી હોવા છતાં તેના પરિસરથી, સંદર્ભથી અને કાળથી વિખૂટી પડેલી હોય છે. રાજા માનસિંહ તોમરનો મહેલ દિવાલો પર રંગીન કાચની ટાઇલ્સથી અલંકૃત, ભાત, ગવાક્ષો, નાના ઘાટીલા બુરજો, સાંજના પ્રકાશનો સોનેરી ઢોળ, બધું મનમાં કોરાઈ ગયું. આજે 500 વર્ષ પછી એ તેની મૂળ જાવડલાલીની ઝાંખી કરાવે છે. કલ્પના કરું છું કે તે સમયે તેના ગૌરવકાળમાં આ મહેલ કેવો દેખાતો હશે. મહેલના અંદરના કોષ્ઠ પ્રકોષ્ઠમાં ગયા. મહેલની અંદર એક ચોક, ચોક પર ઝરૂખા. અહીં રાજા માનસિંહની સંગીત સભાઓ થતી. સામાન્ય ગુર્જર કન્યામાંથી પોતાના અપરૂપ સૌંદર્ય અને કંઠને લીધે રાણી બનેલી મૃગનયની સાથે અહીં ધ્રુપદ ગવાતા હશે. મૃદંગનો ઘોષ પ્રતિઘોષ દિવાલોમાં ખંડોમાં ગુંજતો હશે. ધ્રુપદ ગાયકીના પ્રવર્તક માનસિંહે અહીં જ માન કુતૂહલ ગ્રંથની રચના કરી હશે. અહીં જ બૈજુ પાસેથી મૃગનયની ધ્રુપદ શીખી હશે. અહીં જ ગાતા ગાતા લજ્જાભરી આંખે મૃગનયની માનસિંહ તરફ જોઈ રહેલી હશે અને રાજા પ્રેમભરી નજરથી તેને દ્રષ્ટિ આશ્લેષમાં લેતા હશે. અહીં વ્રજભાષાના અનેક ધ્રુવપદોની રચના થઈ હશે અને ગુર્જર રમણી શિષ્ય મૃગનયની પર વારી જઈ બૈજુએ ગુજરી તોડી હુગલ ગુજરી મૃગરંજની તોડી જેવા રાગોની રચના કરી હશે. આવી આવી કલ્પનાઓ કરતો હતો ત્યાં જ શ્યામે એન્ટી ક્લાઇમેક્સ સર્જી. સામે એક બંધખંડ બતાવીને કહે, અહીં હતો રાણીઓનો જૌહર કુંડ. પરાજિત રાજાની હતાશ રાણીઓ કામલાલસી શત્રુઓના હાથમાં પડવા કરતાં અહીં ભડભડતા કુંડમાં ઝંપલાવી જૌહર કરી સતી થઈ પતિ સાથે સ્વર્ગે સીધાવતી. એક નાનો આમ તો ફોડલોય સહન નથી થતો તો આ રાણીઓએ કઈ હિંમતથી અગન પછેડી ઓઢી હશે. અનેક ચીસો એ જ્વાળા સાથે જ ઠરી ગઈ છે. ઉદાસ ચિત્તે બહાર નીકળ્યો. કિલ્લા પરથી પૂર્વ તરફ શહેર અને પશ્ચિમે અસ્તાચળનો સૂર્ય દેખાતો હતો. બધે તેના પીળાશ પડતા કેસરી પ્રકાશની ઉદાસ ભવ્ય રમણા. આખો દુર્ગ આ પરિસર, મહેલો, કાંગરાઓ, દિવાલો, ગવાક્ષો, કોઠીઓ, કોઈ માનવ સહજ નબળાઈ, ભૂલ કે ફેલેસને લીધે પરાજિત ધ્વસ્ત થયેલા ટ્રેજડીના ઉદાત્ત નાયક જેવા લાગતા હતા. અહીં ચોગાનમાં લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં ધ્વનિપ્રકાશના સંયોજનથી એ ભવ્ય ભૂતકાળ એકાદ કલાક માટે સજીવન થતો હશે. પીળી નીલી લાલ લાઇટોમાં ભૂતકાળમાં સરી ગયેલા મહેલો ફરી જાજવલ્યમાન બનતા હશે ને કલાક પછી એ જ કાળા તોતિંગ ભીંતડા ઊભા રહેતા હશે. શ્યામની રનિંગ કોમેન્ટ્રી ચાલુ જ હતી. રેડિયો પર એનાઉન્સર ન હોત તો જરૂર ગ્વાલિયરના ગાઈડ હોત. બધી વિગતો બધી સાલો તવારીખો મોઢે. શ્યામ કહે, રાણી લક્ષ્મીબાઈ અંગ્રેજોના મળત્યા થઈ ગયેલા ગ્વાલિયરના મહારાજા જીયાજીરાવ શિંદેને પરાસ્ત કરી આ માનસિંહ તોમરે બંધાવેલા મહેલમાં રહ્યા હતા. આ એક ગુંબદ તૂટેલો દેખાય છે, તે અંગ્રેજોએ સામેની ગરગજ પહાડી પરથી ગોઠવેલી તોપથી ઉડી ગયેલો. એ દૂરથી દેખાતી ટેકરી તોપથી ગરજતી રહેતી તેથી તેનું નામ ગરગજ પહાડી. આ જ મનમંદિર મહેલમાં ઔરંગઝેબે તેના ભાઈ મુરાદને કેદ કરી મરાવેલો. અહીં જ શીખોના છઠ્ઠા ગુરુ હરગોવિંદ સાહેબને જહાંગીરે બંદી બી બનાવેલા. પશ્ચાતાપ થતા તેમને માનભર છોડેલા. છૂટતા પહેલા હરગોવિંદ સાહેબની શરત અનુસાર તેમનો ખેસ પકડી જેટલા સાથી બંદીવાનો બહાર નીકળી શકે તેમને પર છોડેલા. ગુરુની સ્મૃતિને કાયમ રાખવા શીખોએ ગુરુદ્વારા દાતા બંદીછોડ સાહેબ બનાવ્યું. એક સમયે સાદા ગુરુદ્વારાની જગ્યાએ અત્યારે ભવ્ય ગુરુદ્વારાનું નિર્માણ લગભગ પૂરું થવામાં છે. દૂરથી તેનો સુવર્ણ ગુમ્મટ ચળકે છે. આ મનમંદિર મહેલની નીચે કિલ્લાના બીજા દરવાજા પાસે માનસિંહ તોમરે તેની ગુજરી રાણી મૃગનયની માટે ગુર્જરી મહેલ બનાવેલો, જેમાં આજે સંગ્રહ સ્થાન છે. આ સંગ્રહ સ્થાનમાં પહેલી સદીની મૂર્તિઓ સંગ્રહિત છે, પણ સૌથી કિંમતી કલાત્મક મૂર્તિ તો છે શાલ ભંજિકાની. શાલની શાખાને નમાવી એ શાખા જેવી જ દેહલતાને એક રમણીય વળાંક આપી અદ્ભુત ભંગિમામાં ઉભેલી શાલ ભંજિકા. ભોળાભાઈ યાદ આવી ગયા. સમય ન હતો તેથી એ મૂર્તિ મારા માટે તો અમૂર્ત જ રહી, અને એટલે જ એ કદાચ વધારે કલ્પના પ્રવણ અને રોમેન્ટિક. આપણા મ્યુઝિયમો આમેય ખીચોખીચ ભરેલા અને ચેતનાને ઇતિહાસના ભારથી ચગડી દેનારા વધારે હોય છે. આથી જ ઝળહળતા સહસ્ર સૂર્યો જેવું ઝુમ્મર, અનેક બેનમૂન કલાકૃતિઓ અને રોયલ ફર્નિચરથી ખચિત સિંધિયાઓનો જયવિલાસ પેલેસ અને મ્યુઝિયમ જોવા પણ ન ગયો. જોવાનો સમય પણ ન હતો, અને હોત તો પણ અહીંના ખંડેર કિલ્લાઓ, મહેલો, મંદિરો જોવાનું એને ફીલ કરવાનું જ વધારે પસંદ કર્યું હોત. હવે જીપ ચાલી સાસુબહુકા મંદિર તરફ. નવાઈ લાગે કે ગ્વાલિયર શહેરથી 300 ફૂટ ઊંચે એક પહાડીના સમતલ તલ પર આપણે જીપમાં ફરી રહ્યા છીએ. સાસુબહુકા મંદિર એ નામ ગદ્યાળું, અનલંકૃત, સાદું, પણ મંદિર તેવું ન હતું. 11મી સદીનું ઘાટીલું વિષ્ણુ મંદિર કચવાહા રાજપૂતોએ બનાવેલું. કામ પૂરું થયું 1093માં. એમ માનો ને કે આજથી લગભગ 900 વર્ષ પહેલાં, અને ત્યાં ચોડેલી તકતી પ્રમાણે એ રિપેર થયું 1881થી 1883 દરમિયાન. કલારાસી કાંગ્રેજોએ રસ લઈને રિપેર કરાવેલું. ત્યાંથી આગળ ગોપુરમ શૈલીના શિખરવાળું તેલિકા લાટ તેલીનું મંદિર જોવા ગયા. આ વિષ્ણુ મંદિર બંધાયેલું 9મી સદીમાં. આ મંદિરના સ્થાપત્યમાં દક્ષિણની ગોપુરમ શૈલીનો સમન્વય થયો છે એમ કહેવાય છે. પણ ઢાકી સાહેબે કહેલું કે આવા વલભી શૈલીના મંદિરો એક કાળે ઉત્તરમાં પણ હતા જ. એ તો સંશોધકોનું કામ. આ તેલી શબ્દ સાથે પણ તેલંગણનો કોઈ વિદ્વાન બ્રાહ્મણ અહીં આવીને વસ્યો હતો, રાજાનો પ્રીતિપાત્ર હતો, અને તેની સ્મૃતિમાં આ મંદિર બંધાયું તેવી વાયકા પણ છે. મંદિર બહાર એક તકતી જોઈ. આ મંદિરનો જીર્ણોદ્ધાર તત્કાલીન સિંધિયા મહારાજા અને ત્યાંના અંગ્રેજ અમલદારે કરાવેલો. મહારાજાએ અનુદાન આપ્યું તેથી વધારે અંગ્રેજ સરકારે આપેલું. યાદ આવ્યું કે કોનાર્કમાં પણ કોઈ કલારાસિક અંગ્રેજ જે પડું પડું થતાં ખળભળી ગયેલા જગમોહન મંડપને રિપેર કરાવી પુરાણ કરી અને એણે સીલ કરાવેલો. એ ન કર્યું હોત તો મંદિર ક્યારનું પડી ગયું હોત. અજંતાની ગુફા પણ કોઈ અંગ્રેજે શોધી અને પ્રકાશમાં આવી. આપણી કલા સંસ્કૃતિ માટે તેમને, એક સુસંસ્કૃત પ્રજાને બીજી સુસંસ્કૃત પ્રજાની ઉપર જે આદર હોય તેવો આદર હતો. નહીતર ઉગ્ર ઘાતકી સ્પેનિયાર્ડોએ દક્ષિણ અમેરિકામાં ત્યાંની આદિવાસી પ્રજાને મારીને માત કરી, મયન ઇન્કા સંસ્કૃતિના અનેક સ્મારકો ધ્વસ્ત કર્યા, તેમાં અંગ્રેજોએ ન કર્યું હોત? બહારની તકતી પાસે માથું નમાવી અંગ્રેજ પ્રજા પ્રત્યે આદરની લાગણી વ્યક્ત કરી. કિલ્લામાં આડેધડ ઉગી નીકળેલી વનસ્પતિ બાફ અને જમીનની અજબ ગંધ ફોરી રહી હતી. નીચે બાકસના ખોખા જેવા ઘરો, વિસ્તરેલું નગર, ક્યાંક ઝાડીમાં ખોવાતા, ક્યાંક વૃક્ષ વનરાજીમાંથી ડોકાતા મકાનો, સાંજની ધૂંધળાશ, રાતના અંધકારનો ભરભર ભૂકો અને ઉપર બધું ભૂલાવી દે તેવો રમણીય કેસરી ચંદ્ર, બધું એવું જ જેવું માનસિંહ તોમરના સમયમાં. કિલ્લા પરનો પહાડી રસ્તો સાંકડો હોવાથી ચડવા ઉતરવા માટે તેને એક માર્ગી વન વે બનાવ્યો છે. લાઇટ થયે, ક્લિયરન્સનું સિગ્નલ મળીએ જ વાહનો ચડે કે ઉતરે. અમારે લાઇન લાઇટ હોવાથી કિલ્લા પર સિંધિયા રેસિડેન્સી સ્કૂલ પાસે ઊભા રહેવું પડ્યું. એક વખતે રાજા રાજવાડાના કુંવરો માટે સ્થાપેલી સ્કૂલમાં આજે પૈસાપાત્ર સંતાનો ભણે છે. અંગ્રેજી ઢબની સ્કૂલની આજે એવી શાખ છે, ક્યાં ક્યાંથી છોકરાઓ ભણવા આવે છે. રસ્તો ખુલવાની અમે રાહ જોતા હતા અને જીપ પાસે કોઈ આવ્યું. વિનિત સ્વરે કહ્યું, નીચે જવા માટે કોઈ રિક્ષા કે વાહન અહીંથી નહીં મળે, આ એક ભાઈને તમે નીચે સુધી લઈ જશો? અમે હા પાડી. 35-40 વર્ષના એક પિતા પુત્રને મૂકવા આવ્યા હતા. બાપથી છૂટા પડતા દીકરાના ઢીલા અવાજમાં એક આજીજી હતી. પિતા પણ લાગણીવશ થઈ ગયા. 12 વર્ષના દીકરાને અકસ્માતમાં ઈજા થવાથી 2 મહિના ઘરે હતો અને હવે સારું થયે ફરી સ્કૂલે જતો હતો. ઘરની સારસંભાળ, હૂંફ અને લાડથી છૂટા પડવાની પીડા, છોકરો જે રીતે બાપનો હાથ પકડતો હતો, દબાયેલા અવાજે વાત કરતો હતો, તેમાંથી ડોકાતી હતી. જીપમાં બેઠેલા હું અને શ્યામ ઉદાસ થઈ ગયા. મને જાણે હું મારા દીકરાને વળાવતો હોઉં તેવું લાગ્યું. રસ્તો ખુલવાની લાલ લાઈટ થઈ, દીકરો પગે લાગ્યો. બાપે માથે હાથ મૂક્યો અને અમારી જીપમાં ચડ્યા. જીપ ચાલી પણ વાતાવરણ ગંભીર, વળાવી બા આવીના ભાવ જેવું. બાપ એટલો ઉદાસ ગંભીર હતો કે વાત કરવાની ઈચ્છા ન થઈ. પણ પછી આપકા લડકા થા એમ વાત નીકળી. બાપ બિહારમાં સારા હોદ્દા પર છે પણ વર્ણ વૈમનસ્યને કારણે શિક્ષકો દ્વારા સવર્ણોના બાળકોને હેરાન કરવામાં આવે છે, તેથી દીકરાને ના છૂટકે આટલે દૂર ભણવા મોકલવો પડ્યો. આગલી પેઢીએ કરેલા પાપ તેની સાથે જ નથી ધોવાઈ જતા, એના લીસોટા હજી લંબાયા કરે છે ને વાંક વગરની પછીની પેઢીઓએ સહન કરવું પડે છે. આ તે ક્યાંનો ન્યાય અને કયું જસ્ટિસ કહેશું? પોએટિક તો નહીં જ. શ્યામની ઈચ્છા હતી કે મારે ગ્વાલિયરના હારદસમાં મરાઠા વિસ્તારો, તેની રજવાડી ઇમારતો, બજારો, સિંધિયા રાજાની છત્રીઓ એ બધું જોવું જોઈએ. તેમણે જીપ લશ્કર વિસ્તાર તરફ વાળી. રસ્તામાં બધું બતાવતા જાય, ચોક, સ્મારકો, ઐતિહાસિક ઇમારતો. ને સાથે સાથે તેમની પ્રોફેશનલ રનિંગ કોમેન્ટ્રી તો ચાલુ જ હોય. ભાદરવાનો ગણેશ ઉત્સવ હતો તેથી ગ્વાલિયર હેલે ચડ્યું હતું. બધે ગણેશ સ્થાપન, શણગાર, માઇક પર વાગતા ભક્તિ ગીતો, ઉત્સાહિત ગણેશ ભક્તો, ઠેર ઠેર મંડપો ને ગણેશ વિસર્જનની યાત્રા. એક દબદબા ભરેલી યાત્રા નીકળી અને રોડ બ્લોક થઈ ગયો. વહેતા ટ્રાફિકનો પ્રવાહ જાણે થંભી ગયો. રસ્તો ખુલ્યો અને ટ્રાફિકનો અજગર સળવળીને વાંકો ચૂતો ચાલતો થયો. અહીં આવ્યો ત્યારે એક ઈચ્છા હતી સરોદ ઘર જોવાની. હેન્ડસમ સરોદ વાદક ઉસ્તાદ અમજદ અલી ખાનના પિતા હાફિઝ અલી ખાન ગ્વાલિયરના રાજ સંગીતકાર હતા. મૂળ અફઘાનિસ્તાનમાંથી આવેલા રબાબિયા. સરોદને તેનું વર્તમાન સ્વરૂપ અને પ્રતિષ્ઠા આપવામાં તેમનો પાયાનો ફાળો. લશ્કર ગામમાં આવેલી તેમની નાનકડી પૈતૃક હવેલીને તેમના પુત્ર અમજદ અલી ખાને સરોદ અને બીજા ખ્યાતનામ સંગીતકારોના વાજિંત્રોના સંગ્રહસ્થાનમાં ફેરવી છે. ઉસ્તાદ અહમદજાન થિરકવાના તબલાથી માંડી અનેક ખ્યાતનામ વાદ્યકારોના વાદ્યો અહીં કાચની પેટીમાં પૂરા સન્માન સાથે સચવાયા છે. અમે પહોંચ્યા છીએ રાત્રે 8-1 વાગે. સરોદ ઘર બંધ થઈ જ ગયું હશે તેની ખાતરી હતી, છતાં થયું કે બહારથી તો જોઈએ. બહારથી તો એ ઘર જેવું ઘર જ લાગે. તેનો બંધ થવાનો સમય 6 વાગ્યાનો હતો, તેથી ડેલો બંધ હતો. ખટખટ આવ્યો, અંદરથી એક સુઘડ દરવાન આવ્યો. અમે સરોદ ઘર જોવા માટે રિક્વેસ્ટ કરી, સામે પોતાની આકાશવાણીની ઓળખાણ આપી. મને આગળ ધરી હું છેક રાજકોટથી આ સરોદ ઘરના દર્શને આવ્યો છું તે વાત કરી. દરવાનને પણ આ માણસ જેન્યુઇન સાચો રસિક છે તેવી ખાતરી તો થઈ, પણ સિક્યુરિટીની ફરજને લીધે અવઢવમાં હતો. એક તો પ્રાઇવેટ મ્યુઝિયમ, તેના રક્ષણની જવાબદારી તેને સોંપી છે, તેમાં કોઈ પ્રકારની છૂટ તે કેવી રીતે દઈ શકે? શક્ય છે કે આવા જ કોઈ કિસ્સામાં તેની નોકરી પણ જાય. અમે કહ્યું કે માત્ર એક નજરે થોડી વારમાં જ બધું જોઈ લેવું છે. તેણે અમારો કેસ જેન્યુઇન જાણીને જોખમ લીધો. લાઇટ કરી અંદર આવકાર્યા. 3 માળનું રૂપકડું મકાન, નાનકડા ચોકની 3 તરફ ઓસરી અને તેમાં અંદર ખુલતા રૂમો. પ્રવેશતા જ ઉસ્તાદ હાફિઝ અલી ખાન સાહેબ અને તેમના ગુરુનો મોટો ફોટો. દરેક રૂમને કાચના બારણા, અંદર કાચની પેટીમાં વાદ્યો સજાવેલા. એક વખતે કલાકારની આંગળીએ ભાવે બોલતા ગૂંજતા વાદ્યો આજે પેટીમાં શાંત. પૂર્વજોની દેણગીને અમજદ અલી ખાને આદર અને ગૌરવથી સાચવી છે. અમજદ અલી ખાન પોતે અહીં રહેતા નથી, પણ ઘરને જાળવ્યું છે અને દર વર્ષે સંગીત સમારોહ કરતા રહે છે. હવેલીમાંથી બહાર નીકળતા ઉસ્તાદ હાફિઝ અલી ખાન ને તેમની કળા માટે અને પેલા અજાણ્યા ચોકીદારને તેણે કરેલી મદદ માટે આદરથી નમી સલામ કરી જીભ હંકારી આગળ. હવે બધું જ જોવાઈ ગયું હતું. બાકી હતું તો કઈ ગલીમાં અટલ બિહારી વાજપેયીનું પૈતૃક ઘર આવેલું તે પણ શ્યામે ચિંધી બતાવેલું. ભાવુક શ્યામ સરીને એક સ્થળ બાકી રાખ્યું હતું છેલ્લે જોવા માટે, અને તે રાણી લક્ષ્મીબાઈની સમાધિ. શ્યામ કહે, જ્યાં સુધી લક્ષ્મીબાઈની સમાધિ પર માથું ન ટેકવો ત્યાં સુધી ગ્વાલિયરની યાત્રા પૂરી ન થાય. સાંજ ક્યારનીએ ઢળી ચૂકી હતી, અંધારું થઈ ગયું હતું. અમે સમાધિ પર પહોંચ્યા. નાનકડો સાર્વજનિક બાગ અને મધ્યમાં પીઠિકા પર રાણી લક્ષ્મીબાઈની શ્યામ ધાતુ પ્રતિમા. રોડ પરની સોડિયમ લાઇટમાં દ્રશ્યમાન હણહણીને ઊંચો ઝાડ થઈ ગયેલો ઘોડો, અશ્વના સાથળના ખેંચાયેલા તંગ પૌરુષભરા સ્નાયુઓ, તેની લહેરાતી કેશવાળી ઉચકાયેલી પૂંછડી, વીરાંગનાનો ઉચકાયેલો હાથ, ખેંચાયેલી તલવાર, ચહેરા પરની દેવાંશી પ્રતાપી મુદ્રા, પાછળ કેડે બાંધેલું નમળું કુમળું બાળક, પૌરુષી પરાક્રમ સાથે કુમાશનો એક અદ્ભુત સમન્વય. મારી તન્મયતાને શ્યામે તોડી. તે કહે, અહીં 1857ના બળવાની મસાલ ધારીણી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ 18 જૂન 1858ના દિવસે આ સ્વર્ણરેખા નદીના કિનારે શહીદ થઈ. તે દિવસનું યુદ્ધ નિર્ણાયક સાબિત થવાનું હતું. સવારના પહોરમાં દાસી અને સખી મુંદરને અસ્તબલમાંથી જાતવાન ઘોડો લેવા મોકલી. મુંદર એક પરછંદ ઘોડાને લઈ આવી. લક્ષ્મીબાઈએ ઘોડાને જોતા જ નિશાસો નાખ્યો. મુંદર કહે, બાઈ સાહેબ, વાત શી છે? ઘોડો પસંદ ન પડ્યો? લક્ષ્મીબાઈએ એક જ નજરમાં ઘોડો પારખી લીધો હતો. અફસોસ સાથે લક્ષ્મીબાઈએ કહ્યું, ઘોડો બેશક પડછંદ છે, પણ ડરપોક છે. હવે ફરી અસ્તબલમાં જઈ નવા ઘોડાને લાવવાનો સમય ન હતો. એ જ ઘોડો પલાણી એ પહોંચી અંગ્રેજોના ઘેરા વચ્ચે. ઘમસાણ લડાઈમાં ઘેરામાંથી બહાર નીકળી સ્વર્ણરેખા નદી ઠેકતા અહીં જ ઘોડો ફસડાયો. તલવારનો ત્રાસો વાર નીંગળી રહ્યો હતો. અહીં બાબા ગંગાદાસની ઝૂંપડી પાસે તેમનો દેહ પડ્યો. બાબાએ ગંગાજળ પાયું. મરતા પહેલા લક્ષ્મીબાઈની એક જ ઈચ્છા, મારા દેહને અંગ્રેજો અડીને બફડાવે તે પહેલાં જ મારો અગ્નિસંસ્કાર દઈ દેવો. લાકડા તો ક્યાંથી કાઢવા? બાબા ગંગાદાસે ઝૂંપડી તોડીને ચિતા તૈયાર કરી અને અહીં રાણી લક્ષ્મીબાઈ અને સખી મુંદરને અગ્નિદાહ અપાયો. અહીં પંચ મહાભૂતોમાં ભળી ઇતિહાસનું એ જાજવલ્યમાન પાત્ર દંતકથા થઈ ગયું. શ્યામની વાતો સાથે હું 150 વર્ષ પહેલાંના સમયમાં ખોવાઈ ગયો હતો. જાગ્યો ત્યારે સાંજનો પીળો પ્રકાશ ક્ષિતિજમાં ભળી ગયો હતો અને ગ્વાલિયરના રસ્તા પર સોડિયમ લાઇટનો પીળો ઢોળ ચડ્યો હતો. શરીર તો 6 કલાકમાં અહીં 8-10 કિલોમીટરમાં જ ફર્યું હતું. જ્યારે તાનસેન, માનસિંહ, તોમર, ધ્રુપદથી શરૂ કરેલી મનની યાત્રા સરોદના અનાહત સુરો સાંભળી લક્ષ્મીબાઈ પાસે પૂરી થઈ હતી.